એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાચું કહું તો મારા મગજને હંમેશા ચક્કરાવે ચડાવે છે.
કયો વિષય?
એ છે અનંત અથવા ઇન્ફિનિટી. મને હજી યાદ છે સ્કૂલમાં ગણિતના ટીચર જ્યારે આઠડાને આડો પાડીને કહેતા કે આ અનંત છે ત્યારે મને થતું કે આનો મતલબ શું? બસ ગણતા જ રહેવાનું, શું એનાથી વિશેષ કંઈ છે?
તમારો સવાલ બિલકુલ એટલે બિલકુલ યોગ્ય છે. મોટાભાગના લોકો માટે અનંત એટલે જેનો અંત નથી.
હા, બસ એટલું જ.
પણ આજે આપણે ઇયાન સ્ટુઅર્ટના પુસ્તક ઇન્ફિનિટી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના આધારે જોઈશું કે આ નાનકડો શબ્દ પોતાનામાં કેટલા મોટા બ્રહ્માંડ સમાવીને બેઠો છે.
ઓહ,
આ માત્ર એક મોટી સંખ્યા નથી પણ એક આખો વિચાર છે જેણે વિજ્ઞાન અને ફિલોસોફીની દિશા જ બદલી નાખી.
તો ચાલો આ અનંતની સફરમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ વિચાર આપણી સમજની સીમાઓને ક્યાં સુધી લઈ જાય છે.
અને આ સફર પર આપણા માર્ગદર્શક છે ઇયાન સ્ટુઅર્ટ. તેઓ માત્ર યુનિવર્સિટી ઓફ વોરવિકમાં ગણિતના પ્રોફેસર નથી,
પણ
એક જાદુગર છે. એવા જાદુગર જે ગણિતના અઘરામાં અઘરા ખ્યાલોને વાર્તાઓમાં ફેરવી નાખે છે.
મેં સાંભળ્યું છે કે તેમણે 140થી પણ વધુ પુસ્તકો લખ્યા છે. આ તો ગજબ કહેવાય. આટલા બધા પુસ્તકો લખવા પાછળનું કારણ શું? શું તેઓ કોઈ ખાસ રીતે ગણિતને જુએ છે?
બિલકુલ. એમની ખૂબી જ એ છે કે તેઓ ગણિતને સૂત્રોના સંગ્રહ તરીકે નથી જોતા.
તો પછી કઈ રીતે જુએ છે?
તેઓ તેને માનવ ઇતિહાસની એક રોમાંચક ગાથા તરીકે જુએ છે. કોણે શું વિચાર્યું, કેમ વિચાર્યું, કઈ ભૂલો કરી અને એ ભૂલોમાંથી આપણે શું શીખ્યા.
અચ્છા,
આ બધું તેઓ તેમની વાતોમાં વણી લે છે. એટલે જ અનંત જેવા ગૂંચવણભર્યા વિષય માટે તેમનાથી સારો ગાઈડ મળવો મુશ્કેલ છે.
એટલે કે તેઓ માત્ર જ્ઞાન નથી આપતા પણ જિજ્ઞાસા પણ જગાડે છે.
બરાબર.
સરસ. તો આ પુસ્તક આપણને શું કહેવા માંગે છે? અનંત વિશેની એવી કઈ નવી વાત છે જે આપણને જાણવા મળશે?
જુઓ, પુસ્તકનો મુખ્ય સવાલ બહુ રસપ્રદ છે. એ છે કે આપણે જે મર્યાદિત જીવો છીએ, જે એક મર્યાદિત જીવન જીવીએ છીએ, તે અનંત જેવી અમર્યાદિત વસ્તુને સમજી કેવી રીતે શકીએ?
સાચી વાત.
સ્ટુઅર્ટ કહે છે કે આપણી રોજિંદી સમજ અહીં કામ નહીં લાગે, આપણે એક નવા સાધનની જરૂર પડશે અને એ સાધન છે ગણિતની તાર્કિક ભાષા.
એટલે કે પુસ્તક આપણને ગણિતના ચશ્મા પહેરાવીને અનંતને જોવાનું શીખવશે. આ યાત્રા ક્યાંથી શરૂ થાય છે?
આ યાત્રા શરૂ થાય છે પ્રાચીન ગ્રીસથી, જ્યાં લોકો અનંતના વિચારથી ડરતા હતા.
ડરતા હતા? કેમ?
એના પર આવીએ. ત્યાંથી તે આપણને ન્યૂટનના કેલ્ક્યુલસ સુધી લઈ જાય છે અને અંતે એ આપણને જ્યોર્જ કેન્ટર પાસે લઈ જાય છે.
ઓકે.
એટલે કહી શકાય કે આ પુસ્તક અનંતના ડરથી લઈને તેના પ્રેમમાં પડવાની કહાણી છે.
વાહ, આ તો રસપ્રદ લાગે છે. ચાલો શરૂઆત કરીએ ગ્રીક લોકોના ડરથી. તેઓ શા માટે અનંતથી આટલા ડરતા હતા?
ગ્રીક વિચારકો માટે બધું જ તાર્કિક અને વ્યવસ્થિત હોવું જોઈતું હતું, પણ અનંતનો વિચાર એ બધી વ્યવસ્થા તોડી નાખતો હતો.
એટલે
તેઓ બે પ્રકારના અનંત વિશે વિચારતા. પહેલો હતો સંભવિત અનંત, એટલે કે એક એવી પ્રક્રિયા જે ચાલતી જ રહે, જેમ કે 1, 2, 3, 4 ગણતા રહેવું.
એમાં તો કોઈ વાંધો ન હોવો જોઈએ.
ના, એમાં વાંધો નહોતો કારણ કે તે ક્યારેય પૂરું નથી થતું. પણ મુશ્કેલી હતી બીજા પ્રકારમાં.
એ કયો?
વાસ્તવિક અનંત, એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને એક જ સમયે એક જ વસ્તુ તરીકે જોવો. આ વિચાર તેમને અતાર્કિક લાગતો.
હમ.
અને ઝેનો નામના ફિલોસોફરે તો કેટલાક વિરોધાભાસો રજૂ કર્યા, જેમાંથી એકિલીઝ અને કાચબાની દોડ સૌથી પ્રખ્યાત છે.
હમ, હા, મેં આના વિશે સાંભળ્યું છે કે ઝડપી દોડવેર એકિલીઝ ધીમા કાચબાને ક્યારે પકડી જ નહીં શકે. પણ આ તો બહુ વિચિત્ર વાત છે.
હે ને,
વ્યવહારમાં તો એવું નથી થતું. હું મારી ખુરશીમાંથી ઊભી થઈને દરવાજા સુધી આરામથી પહોંચી શકું છું. તો તેમના તર્કમાં ક્યાં ભૂલ હતી?
તમે બિલકુલ મુદ્દાની વાત પકડી. ઝેનો કહેતા હતા કે કાચબાને પકડવા માટે એકિલીઝે પહેલાં અડધું અંતર કાપવું પડશે, પછી બાકી રહેલા અંતરનું અડધું, પછી એનું પણ અડધું.
ઓકે, અચ્છા.
આજે આપણને કેલ્ક્યુલસથી ખબર છે કે અનંત ટુકડાઓનો સરવાળો મર્યાદિત પણ હોઈ શકે છે, પણ એ સમયે આ વિચાર એટલો જબરદસ્ત હતો કે ગણિતશાસ્ત્રીઓ લગભગ 2000 વર્ષ સુધી વાસ્તવિક અનંતના વિચારથી દૂર જ ભાગતા રહ્યા.
2000 વર્ષ? તો પછી આ સ્થિતિ કોણે બદલી? ન્યૂટને?
હા, વૈજ્ઞાનિક ક્રાંતિના સમયમાં ન્યૂટન અને લાઇબનિઝે કેલ્ક્યુલસની શોધ કરી, પણ તેમણે એમ કહી શકાય કે અનંતના કોયડાને ઉકેલ્યો નહોતો, તેમણે એક પ્રકારનો જુગાડ કર્યો હતો.
જુગાડ? એ વળી શું?
તેમણે અનંત નાની એટલે કે ઇન્ફિનિટિસિમલ્સ રાશિઓનો ઉપયોગ કર્યો.
એક મિનિટ, અનંત નાની એટલે શું? શૂન્ય જેવી પણ શૂન્ય નહીં?
બરાબર, શૂન્ય નહીં પણ શૂન્યની એકદમ નજીક પહોંચતી સંખ્યા, એટલી નાની કે માપી ના શકાય પણ ગણતરીમાં લઈ શકાય.
ઓકે.
આના આધારે તેમણે ગતિ અને પરિવર્તનને ગણિતની ભાષા આપી. આ એક ખૂબ જ વ્યવહારુ રીત હતી, પણ પેલો મૂળભૂત સવાલ કે અનંત શું છે એ હજુ પણ વણું ઉકેલાયો જ હતો.
તો પછી વાર્તાનો અસલી હીરો કોણ હતો જેણે આ સવાલનો જવાબ આપવાની હિંમત કરી?
એ હીરો હતા 19મી સદીના જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર.
ઓકે.
તેમણે એ હિંમત કરી જે કોઈએ નહોતી કરી. તેમણે અનંત સમૂહોને વાસ્તવિક વસ્તુઓ તરીકે જોયા અને તેમની સાઈઝની સરખામણી કરવાની એક રીત શોધી કાઢી.
એક મિનિટ, અનંતની સાઈઝ? શું બધા અનંત સરખા નથી હોતા? આ કેવી રીતે શક્ય છે?
કે કેન્ટરની પદ્ધતિ ખૂબ જ સરળ અને સુંદર હતી. એકથી એક સંબંધ.
એટલે
માની લો કે આપણી પાસે અમુક ખુરશીઓ છે અને અમુક લોકો છે. જો દરેક વ્યક્તિને એક ખુરશી મળે અને કોઈ વ્યક્તિ કે ખુરશી બાકી ન રહે તો બંનેની સંખ્યા સરખી છે, બરાબર?
હા, બરાબર.
કેન્ટરે આ જ તર્ક અનંત સમૂહો પર લગાવ્યો.
ઓકે, આ સમજાયો. પણ આનાથી તેમને શું જાણવા મળ્યો?
જે પરિણામો મળ્યા એ ખરેખર ચોંકાવનારા હતા. તેમણે સાબિત કર્યું કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3,
હા,
અને બધી બેકી સંખ્યાઓ એટલે કે 2, 4, 6 એ બંનેની સંખ્યા સરખી છે.
શું વાત કરો છો? આ કેવી રીતે બને? બેકી સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓનો એક ભાગ છે, એ તો અડધી હોવી જોઈએ ને?
આપણી સામાન્ય સમજ એવું જ કહે છે, પણ જુઓ, તમે દરેક પ્રાકૃતિક સંખ્યા એનને તેની બમણી સંખ્યા 2n સાથે જોડી શકો છો. 1ને 2 સાથે, 2ને 4 સાથે, 3ને 6 સાથે.
અચ્છા,
આમ અનંત સુધી કોઈ સંખ્યા બાકી નહીં રહે. આ સંબંધ સાબિત કરે છે કે બંને સમૂહનું કદ સરખું છે. આને સમજાવવા માટે હિલ્બર્ટ સોટેલનું ઉદાહરણ બહુ જ પ્રખ્યાત છે.
હા, એ શું છે? મેં સાંભળ્યું છે એના વિશે.
કલ્પના કરો કે એક હોટલમાં અનંત રૂમ છે અને બધા ભરેલા છે.
ઓકે, પૂરેપૂરી ભરેલી.
હવે એક નવો મહેમાન આવે છે. મેનેજર શું કરશે? તે દરેક મહેમાનને તેમના રૂમ નંબર એન માંથી રૂમ નંબર n+1માં શિફ્ટ થવા કહેશે.
એટલે રૂમ 1 વાળો 2માં, 2 વાળો 3માં.
બરાબર, આમ અનંત સુધી. અને જુઓ, રૂમ નંબર 1 ખાલી થઈ ગયો.
આ તો ગજબ છે. એક મિનિટ, જો તમે અનંત ભરેલી હોટેલમાં એક નવો મહેમાન ઉમેરી શકો તો શું તમે 100 નવા મહેમાનો પણ ઉમેરી શકો?
હા.
કે પછી આખી બીજી અનંત બસ ભરીને મહેમાનો આવે તો શું બધા અનંત સરખા હોય છે?
તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ સવાલ કેન્ટરને પણ થયો અને તેમનો જવાબ હતો ના.
ના?
બધા અનંત સરખા નથી હોતા. તેમણે ડાયગોનલ આર્ગ્યુમેન્ટ નામની એક અદ્ભુત સાબિતી આપી.
અને એનાથી શું સાબિત કર્યું?
એનાથી તેમણે બતાવ્યું કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે જેમાં પોઈન્ટવાળી અને પાઈ જેવી સંખ્યાઓ પણ આવે,
હા,
એ પ્રાકૃતિક સંખ્યાઓ કરતાં વધુ અનંત છે. એક અનંત બીજા અનંત કરતા મોટો છે.
બાપરે, એટલે કે અત્યાર સુધી આપણે અનંતને એક જ મોટો પહાડ સમજતા હતા, પણ કેન્ટરે આવીને કહ્યું કે આ તો આખી પર્વતમાળા છે જેમાં નાના મોટા અનેક શિખરો છે. આ વિચાર જ મગજને હલાવી દે તેવો છે.
બરાબર, આ એક ક્રાંતિ હતી, પણ દરેક ક્રાંતિ પોતાની સાથે નવી સમસ્યાઓ પણ લાવે છે.
કેવી સમસ્યાઓ?
બર્ટ્રાન્ડ રસેલ જેવા તર્કશાસ્ત્રીઓએ કેન્ટરની થિયરીમાં કેટલાક વિરોધાભાસો શોધી કાઢ્યા.
ઓ, ફરી પાછા વિરોધાભાસ, ઝેનોની જેમ?
હા, પણ અલગ પ્રકારના. રસેલે એક સરળ સવાલ પૂછ્યો, એવા બધા સમૂહોનો સમૂહ જે પોતાને સભ્ય તરીકે સમાવતા નથી.
હા, થોડું અઘરું લાગે છે.
ચાલો સરળ બનાવીએ. કલ્પના કરો કે તમે એક લાઇબ્રેરી બનાવો અને તેમાં એક એવી બુક રાખો જેમાં આ લાઇબ્રેરીમાં ન હોય તેવી બધી બુક્સની યાદી હોય.
ઓકે.
હવે પ્રશ્ન એ થાય કે આ બુકને ક્યાં મૂકવી? જો તમે તેને લાઇબ્રેરીમાં મૂકો તો તે પોતાની જ વ્યાખ્યાનો ભંગ કરે છે, અને જો બહાર રાખો તો તેને અંદર હોવું જોઈએ.
આ તો ગૂંચવણ છે.
આ વિરોધાભાસે ગણિતના પાયા હલાવી દીધા અને તેને વધુ મજબૂત નિયમો સાથે ફરીથી બનાવવાની ફરજ પાડી.
અને પુસ્તક આ ગણિતની દુનિયામાંથી બહાર નીકળીને આપણી ભૌતિક દુનિયા વિશે શું કહે છે?
અંતમાં પુસ્તક એ જ સવાલ પૂછે છે, શું આ બધું માત્ર ગણિતના ખ્યાલો છે કે વાસ્તવિકતામાં પણ અનંત છે? શું આપણું બ્રહ્માંડ અનંત છે? બ્લેક હોલના કેન્દ્રમાં જે સિંગ્યુલારિટી હોય છે, જ્યાં ઘનતા અનંત મનાય છે, તેનું શું? અને ફ્રેક્ટલ્સ જેવી આકૃતિઓનું શું?
ફ્રેક્ટલ્સ એ શું છે?
ફ્રેક્ટલ્સ એટલે એવી જાદુઈ આકૃતિઓ જે તમે ગમે તેટલી ઝૂમ કરો તે સરખી જ દેખાય.
જેમ કે કોબીજનું ફૂલ.
બરાબર, તેનો એક નાનો ટુકડો પણ આખા ફૂલ જેવો જ દેખાય છે. હવે કલ્પના કરો કે આ પેટર્ન અનંત સુધી ચાલ્યા કરે.
એટલે કે એક નાની જગ્યામાં અનંત લંબાઈ સમાવવા જેવી વાત થઈ.
બિલકુલ, આ બધા પ્રશ્નો બતાવે છે કે અનંતનો વિચાર આજે પણ કેટલો જીવંત અને રહસ્યમય છે.
આ બધી ચર્ચા ખૂબ જ રોમાંચક છે, પણ એક સવાલ થાય છે, શું આ બધી વાતો માત્ર ગણિતશાસ્ત્રીઓની બૌદ્ધિક રમતો છે કે પછી આપણા જેવા સામાન્ય લોકોના જીવનમાં પણ તેનું કોઈ મહત્વ છે?
ખૂબ સારો પ્રશ્ન છે. સીધો ઉપયોગ ભલે ન દેખાય, પણ પરોક્ષ રીતે તેના ઘણા ફાયદા છે. પહેલો, તે આપણી અમૂર્ત સમસ્યા હલ કરવાની કુશળતા વિકસાવે છે.
એ કઈ રીતે?
જ્યારે તમે હિલ્બર્ટ્સ હોટેલ જેવી વાત સમજો છો, ત્યારે તમારું મગજ એવા નિયમો સાથે કામ કરવાનું શીખે છે જે સામાન્ય જ્ઞાનથી વિપરીત હોય. આ કુશળતા કમ્પ્યુટર પ્રોગ્રામિંગથી લઈને બિઝનેસ સ્ટ્રેટેજી સુધી બધે જ કામ લાગે છે.
અને બીજું શું?
બીજું, તે આપણને આધુનિક ટેકનોલોજીના પાયાની સમજ આપે છે. કેલ્ક્યુલસ વગર એન્જિનિયરિંગ, અર્થશાસ્ત્ર કે કોમ્પ્યુટર સાયન્સની કલ્પના પણ ન થઈ શકે.
સાચી વાત.
ફ્રેક્ટલ્સનો ઉપયોગ કોમ્પ્યુટર ગ્રાફિક્સ અને એન્ટેના ડિઝાઇનમાં થાય છે. આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક અનંતનો વિચાર છુપાયેલો છે.
અને મને લાગે છે કે સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને નમ્ર બનાવે છે.
બિલકુલ, તે બૌદ્ધિક નમ્રતા અને જિજ્ઞાસા કેળવે છે. જ્યારે આપણને સમજાય છે કે વાસ્તવિકતા આપણી કલ્પના કરતાં ઘણી વિચિત્ર હોઈ શકે છે, ત્યારે આપણે સ્વીકારતા શીખીએ છીએ કે આપણું અંતર્જ્ઞાન હંમેશા સાચું નથી હોતું.
આ જ જ્ઞાન મેળવવાની દિશામાં પહેલું અને સૌથી મોટું પગલું છે.
એકદમ સાચું.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે મગજમાં ઘર કરી જાય છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરી એક નજર કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર જે મને સ્પર્શી ગયો તે એ છે કે અનંતને કાબૂમાં લેવાનું નિર્ણાયક પગલું તેને એક અનંત પ્રક્રિયા તરીકે જોવાનું બંધ કરીને તેને એક વસ્તુ તરીકે જોવાનું હતું. આ કેન્ટરની સફળતાનું રહસ્ય હતું. જ્યાં સુધી અનંત એક ચાલતી ટ્રેન હતી, ત્યાં સુધી કોઈ તેને પકડી શકતું ન હતું. કેન્ટરે તેને એક સ્ટેશન પર ઉભેલી ટ્રેન બનાવી દીધી જેનો અભ્યાસ થઈ શકે.
મારા માટે સૌથી શક્તિશાળી વિચાર એ હતો કે કેન્ટરે બતાવ્યું કે અનંત એક ખ્યાલ નથી, પરંતુ વિવિધ કદનું એક નવું બ્રહ્માંડ છે. આનાથી તો ગણિતની દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ.
હા,
જાણે કોઈએ કહ્યું હોય કે આકાશમાં એક જ ચંદ્ર નથી, પણ અલગ અલગ સાઈઝના અસંખ્ય ચંદ્ર છે.
અને ત્રીજો વિચાર, જે વિજ્ઞાનની મર્યાદા બતાવે છે, ભૌતિકશાસ્ત્રના સમીકરણમાં અનંતનો દેખાવ વાસ્તવિકતાનું વર્ણન નથી, પરંતુ એક ચેતવણી છે કે સિદ્ધાંત પોતે જ નિષ્ફળ ગયો છે.
આ બહુ રસપ્રદ છે.
હા, ભૌતિકશાસ્ત્રીઓ જ્યારે તેમના સમીકરણોમાં અનંત જુએ છે ત્યારે તેઓ ખુશ નથી થતા. તે સૂચવે છે કે તેમની થિયરી અમુક હદ પછી કામ કરતી નથી, જેમ કે બ્રહ્માંડની શરૂઆતમાં કે બ્લેક હોલના કેન્દ્રમાં.
ત્યાં આપણું વિજ્ઞાન હજુ પહોંચ્યું નથી.
બરાબર.
આખી ચર્ચાને અંતે જો તમારે એક એવી વાત કહેવી હોય જે તમને સૌથી વધુ આશ્ચર્યજનક લાગી, તો તે કઈ હશે?
મારા માટે એ વિચાર કે ગણિતમાં એક ખ્યાલ તાર્કિક રીતે 100% સાચો હોઈ શકે છે, પણ તે વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેની આપણને ખાતરી નથી.
અચ્છા.
કેન્ટરે અનંતના આખા બ્રહ્માંડની રચના કરી જે તાર્કિક રીતે સંપૂર્ણ છે, પણ શું આપણું ભૌતિક બ્રહ્માંડ ખરેખર અનંત છે એ આપણે નથી જાણતા. વિચારોની દુનિયા અને ભૌતિક વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત મને ખૂબ જ આકર્ષક લાગે છે.
અને મારા માટે સૌથી યાદગાર વાત તો હિલ્બર્ટ્સ હોટેલ જ રહેશે. એક એવી હોટેલ જે પૂરેપૂરી ભરેલી હોવા છતાં હંમેશા નવા મહેમાનો માટે જગ્યા બનાવી શકે છે. તે સ્પષ્ટપણે બતાવી છે કે અનંત આપણી મર્યાદિત દુનિયાના નિયમોથી બંધાયેલો નથી. તે આપણને યાદ અપાવે છે કે બ્રહ્માંડમાં એવા કેટલાય રહસ્યો છે જે આપણી સામાન્ય સમજની પહોંચની બહાર છે. કદાચ અનંતનો અભ્યાસ એ માત્ર ગણિત નથી, પણ આપણી કલ્પનાની સીમાઓને વિસ્તારવાની કસરત છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.